તારીખ 3/7/1998 શ્રી સમયસર ગાથા 22, 23 અને 24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 333 મૂળ કેસેટમાં હમિંગ છે.
જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે. નિયમબદ્ધપણે આત્મા પરદ્રવ્યથી સર્વથા અને સર્વદા ભિન્ન હોવા છતાં પોતાપણાનો જે ભાવ છે, વિકલ્પ છે, એ અજ્ઞાનનું લક્ષણ છે અને એ જ એને પોતાના સ્વરૂપને ચૂકાવે છે, પોતાના સ્વરૂપને ભૂલાવે છે કે હું ભિન્ન છું એ ભૂલી જાય છે. પરિણામે ભાવભ્રમણ ચાલુ રહે છે, એના ફળ સ્વરૂપે દ્રવ્ય પરિભ્રમણ પણ ચાલુ રહે છે. અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે જાણે છે અનુભવે છે, કૃપાળુદેવે આત્મજ્ઞાનની બહુ સરસ વ્યાખ્યા કરી છે 472 પત્રમાં. 72 બીજો પત્ર છે. લક્ષણ થી, ગુણ થી અને વેદન થી જે આત્માને જાણે છે અથવા અનુભવે છે, વેદે છે, એને આત્મજ્ઞાન કહીએ. એટલે એમને લક્ષણમાં જ્ઞાન લક્ષણ લીધું, ગુણમાં સ્વભાવ લીધો અને વેદનમાં સ્વસંવેદન લીધું. આત્મજ્ઞાન એ પ્રકારે છે. એ આત્મજ્ઞાનમાં આત્મજ્ઞાન થતા માન્યતા પણ આત્માને જ ઉત્પન્ન થાય છે કે હું આત્મા સિવાય કઈ નથી. એ જીવનું ભાવભ્રમણ ઘટી જાય છે, પરિણામે એનું દ્રવ્ય પરિભ્રમણ પણ મટી જાય છે. કેમ કે પછી પ્રયોજન પર દ્રવ્ય સાથે રહ્યું નહીં. સુખ દુઃખનું સ્વરૂપમાં સુખ છે, એનું વેદન છે, અનુભવન છે, પ્રત્યક્ષ છે. બહારમાં સુખ નથી એ પણ પ્રત્યક્ષ છે. પરિણામ જેટલા અંશે બહાર જાય છે એટલું દુઃખ પ્રગટ થાય છે એ પણ અનુભવ ગોચર છે. તેથી ત્યાંથી ખસવાનો સહજ પુરુષાર્થ પણ ચાલે છે. એટલે આત્માને જ આત્માનો માને છે, આત્માને જ પોતાનું સ્વરૂપ માને છે. દેહને પણ નહીં તો બીજાનો તો સવાલ નથી. કાંઈ રાગને પણ નહીં અને દેહને પણ નહીં. આત્મભાવની વ્યાખ્યા કૃપાળુદેવે એવી કરી કે હું દેહાદી સ્વરૂપ નથી. દેહાદી મારા ગાદી લઈ લેવા. દેહ સ્ત્રી પુત્રાદી કોઈ મારા નથી. હું એક જ્ઞાન દર્શનમય આત્મા છું એવી સંભાવના, એવી ભાવના ભાવવી તે આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાની એવી ભાવના ભાવે છે. અને એ આત્મભાવના ભાવતા 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 કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ થયો કે એ ભાવના છે, એ જ સાધના છે કે જે સાધતા સાધતા કેવળ જ્ઞાન સધાય છે. હા, એ ભાવના રૂપ બદલે છે, વિકલ્પાત્મક હોય છે, તે અતિ દ્રઢતા થતાં નિર્વિકલ્પ થાય છે. એટલે નિર્વિકલ્પ એકાગ્રતા અને નિર્વિકલ્પ સમાધિ એ પણ આત્મભાવનાનું જ સ્વરૂપ છે. જેમ પ્રારંભમાં જીવને ચિંતના, વેદના અને સ્વરૂપ પ્રાપ્તિની ઝૂરણા ઉત્પન્ન થાય એ ભાવનાનું સ્વરૂપ છે. ભાવના વિના ના થાય અને નથી થતું એના કે ભાવનાની ખામી છે. એ જ ભાવના મુનિ દશામાં નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરે છે અને કેવળ જ્ઞાનને સાધે છે. એમ અગ્નિ ઇંધણના દ્રષ્ટાંત દ્વારા ગાથામાં દ્રઢ કર્યું છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે કે તેજતુ જગદ વિદાની મોહ આ જન્મ લીનમ રસયતુ રસિકાનામ રોચનમ જ્ઞાનમુદ્યત યકથમપિ ન આત્મા ન આત્મના સાકમેકઃ કિલ કલયતિ કાલે ક્વપિ તદાત્મ વૃત્તિમ. જગત અર્થાત હે જગતના જીવો સંબોધન કરે છે. જગત હે જગત એટલે હે જગતના જીવો, કારણ કે જળને તો કઈ સંબોધન કરવાનો પ્રશ્ન નથી. અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને હવે તો છોડો. મોહની મીઠાશ બહુ લીધી, ઘણો અનુભવ કર્યો મોહનો, એનું ફળ શું મળ્યું એ સમજાવવાની તમને જરૂર નથી. કેમકે તમે ઘણા દુઃખી થયા છો, એ મોહને કારણે તમે ઘણા દુઃખી થયા છો. એ દુઃખના મૂળ સ્વરૂપ એવા મોહને હવે તો છોડો એમ કે છે. દુઃખી થયા પછી તો છોડો. અને રસિક જનોને રુચિકર શાંત રસના રસિક છે, આત્મરસના ચૈતન્ય રસના અમૃત રસના જે રસિક છે, એમાં રસિકજનોને રુચિકર એને જે રૂચે છે, રુચિકર એવું ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને આસ્વાદો. જો શું રૂચે છે? જ્ઞાન રૂચે છે એમ કે છે. આત્મરસિકજનોને જ્ઞાન રૂપે છે કે છે એને આસ્વાદો તમે. એકવાર અમે જમતા હતા બે ત્રણ જણા, હું લાલુભાઈ ને એમના પિતા છે, પણ એમને એમના ઘરે રાજકોટમાં જમતા હતા. ગુરુદેવ ત્યાં પધારે ત્યારે હું જાઉં ને, હું ઉતરતો ત્યાં એમને ત્યાં જમતા હતા. જમતા જમતા ચર્ચા કાઢે આ મરચું છે અથાણામાં કાજુ બનાવેલું, લીલા મરચા બનાવે ને લોટ નાખીને, પછી આ બધાનું દાળ ભાત શાક બધો સ્વાદ છે, ગાડી મીઠાઈ પણ શેનો સ્વાદ આવે છે. આપણે જમીએ છીએ ત્યારે શેનો સ્વાદ આવે છે? જ્ઞાનનો સ્વાદ આવે છે. આ કોઈ સ્વાદ નથી, આ કોઈ સ્વાદ નથી. સ્વાદ તો જ્ઞાનનો છે અને એ લેવા જેવો છે. એ જ્ઞાનનો સ્વાદ અતિ મધુર છે, એની પાસે પૂતગળના સ્વાદ કાંઈ છે. જ્ઞાનનો જે સ્વાદ છે એની મધુરતા છે એ વાત કરી છે અમૃતચંદ્રાચાર્ય 144 ગાથાની ટીકામાં. જ્યારે નિર્વિકલ્પ થાય છે ત્યારે આત્માનો મધુર સ્વાદ આવે છે. હા, એ જમતા જમતા ભેદન એનો સ્વાદ આવે છે. જ્ઞાનનો આવે છે કે આ રસોઈની આઈટમો છે એનો આવે છે, એનો સ્વાદ આવે છે. અહીંયા કહે છે કે મોહના સ્વાદને છોડીને મોહના સ્વાદમાં કલ્પિત જે મીઠાશ છે એ કલ્પનાની કલ્પના જાણીને અને એમાં રહેલી આકુળતાને સ્પષ્ટપણે સમજીને જાણીને વેદીને હવે રસિકજનોને રુચિકર ઉદય થઈ રહેલું જે જ્ઞાન એને આસ્વાદ, અને જ્ઞાન પ્રતિ સમયે ઉદય થઈ જ રહ્યું છે. જ્ઞાનનો ઉદય પ્રતિ સમયે ચાલુ છે, કારણ કે આ લોકમાં આત્મા છે તે ખરેખર કોઈ પ્રકારે અનાત્મા સાથે, પરદ્રવ્ય સાથે કોઈ કાળે પણ તદાત્મ વૃત્તિ એટલે એક પણ એકમેક પણ પામતો નથી. કદાચ તમે પૂતગળોના સ્વાદ લ્યો તો પણ તમને તૃપ્તિ નહીં થાય. કેમ કે એ એક પણ પામતું નથી, એ પરદ્રવ છે, એ આત્મા સાથે ભળતું નથી, મળતું નથી, આત્મામાં એ આવતું નથી, એટલે આવ્યાનો ભ્રમ થાય છે. એ વાસ્તવિકતા તો રહી નહીં, એમાં તૃપ્તિ નહીં થાય, શાંતિ. કાર્યક્ષેત્રની બહાર પણ છે, અને જ્યારે એક પણ પામતું નથી તો પછી તમે એકમેક કરવાનો ભાવ જે કરો છો એ તો વૃથા અને મિથ્યા છે. પછી તમને શાંતિ અને સંતોષ ક્યાંથી મળશે, તૃપ્તિ ક્યાંથી મળશે? કેમ કે આત્મા એક છે, તે અન્ય દ્રવ્ય સાથે એકતા ઉત્પન્ન નથી, અને જે આત્મા ત્રણેય કાળે એક છે, એકત્વની તો 12 ભાવનામાં એકત્વ ભાવના છે, અને બધા શાસ્ત્રોમાં એક ગાથા છે કે તું એકલો જ છો, જન્મ મરણ કરે છે તો પણ એકલો, તારા કલ્પિત સુખ દુઃખોને ભોગવે છે તો પણ તું એકલો, સાતા અસાતાને ભોગવે છે તો એકલો, સ્વર્ગ નરકમાં જાય છે તો પણ તું એકલો, અને સિદ્ધાલીમાં જઈશ તો પણ એકલો જ જવાનો છે. તું સદા સર્વદા એકલો જ છો, તો પછી એ એકરૂપ થતો નથી, એકલો જ રહે છે, એને પરદ્રવ સાથે ભાવાત્મક એકતા સાધીને દુઃખી કરવાથી શું ફાયદો છે? તો દુઃખી કરવાની વાત છે, પરિપૂર્ણ છે સ્વરૂપે, એકલો હોવા છતાં એકલો છે, એ વસ્તુનું સ્વરૂપ છે, અસંગપણું એ વસ્તુનું સ્વરૂપ છે, અને ક્યારે પણ કોઈ દ્રવ્ય સાથે તો નહીં પણ પોતાના વિકારી ભાવો સાથે પણ સ્વરૂપ ક્યારે એકમેક થતું નથી. જ્ઞાન ક્યારે એકમેક થતું નથી, સ્વરૂપ શું, જ્ઞાન પણ ક્યારે એકમેક થતું નથી. નિગોદમાં અનંતકાળ સુધી પ્રચુર કષાય કલંકનો અનુભવ કર્યો છે, અને જ્ઞાન સાવ ઢંકાઈ ગયું છે, સાવ બિડાઈ ગયું છે ત્યાં, તો પણ જ્ઞાન નિર્ભેળ અસંગ, જે સ્વરૂપે જ અસંગ છે, એવું અસંગ ચૈતન્ય, અસંગ ચૈતન્ય જોયું છે, અને તેથી આજે એનો કોઈ અંશ જોવામાં નથી આવતો, નિગોદનો કોઈ અંશ પણ અહીંયા પર વિદ્યમાન નથી, કેમ કે વસ્તુ સાથે ભળતું નથી, ફોરેન એલિમેન્ટ છે. જેમ ખાવામાં કોઈ એવી ચીજ આવી જાય તો ઉલટી થઈ જાય, ખબર નું એને ભૂલથી ખવાઈ ગયું હોય, તો જીવડું મરી ગયું ભરી ગયું હોય, ખ્યાલ ન રહ્યો એને ખવાઈ ગયું હોય, એવી ફોરેન એલિમેન્ટ છે, શરીર હંગરેવું ન હોય, વોમિટ કરીને બધું બહાર ફેંકે, આંતરડા ઊંચા કરીને ફેંકીને ફેંકી દે બહાર, જોરથી ફોર્સથી બહાર આવી જાય, કેમ કે એ તત્વને શરીર સંઘરતું નથી, એમાં રહેવા દેતું નથી, એ વિભાવ છે, એ આત્માથી વિરુદ્ધ જાતિનું ફોરેન તત્વ છે, એનો નિષેધ કરે છે હંમેશા. આપણો આત્મા તે ભાવનો નિષેધ કરે છે, થાય છે ખરા જીવ, પણ આત્મા એનો નિષેધ કરે છે કે નહીં 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 નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. એટલે જીવ પાછો વળે છે, વળી શકે છે, અને સ્વભાવને સાધી શકે છે, અને એ સ્કોપ, એ અવકાશ હંમેશા ખુલ્લો રહે છે બધાને માટે, ગમે તે જીવ હોય, બધાને નકારાવવાનો નથી, કેમ કે સ્વભાવે સ્વભાવથી વિરુદ્ધ જાતિના પરિણામ છે, એનો નકાર આવવાનો આવવાનો આવવાનો. પણ બહુભાગ જીવ એને નકારને ઓવરટેક કરીને આગળ જાય છે, ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. એ નકાર આવે છે, એને જો પોતે અનુમોદે ને એને અનુસરે તો આખી લાઈન ફરી જાય. વિભાવની રુચિને કારણે સ્વભાવનો નકાર છે એને ઓવરટેક કરે છે. ભાવાર્થ, આત્મા પરદ્રવ સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. આત્મા કોઈ પરદ્રવ અને કોઈ પરભાવ સાથે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળે એકમેક પણ પામી શકતો નથી. એનું સ્વરૂપ જ છે. એ રીતે આચાર્ય અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે, મોહ શું છે? એકત્વ સાથે છે, સાધી શકાતું નહીં હોવાથી, વાસ્તવિકપણે સાધી શકાતું નહીં હોવાથી એ મોહ છે એ દુઃખદાયક થઈ જાય છે. કેમ કે તો કાર્ય સિદ્ધિ થતી નથી, પરિશ્રમ બેકાર જાય છે, એટલે દુઃખ ઉત્પન્ન થાય છે, આકુળતા ઉત્પન્ન થાય છે. અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદ વિજ્ઞાન બતાવ્યું છે. જો આ તું જુદો છો, જ્ઞાન કરાવ્યું છે કે તું આ જુદો છો, તું જુદો છો, અને પ્રેરણા કરી છે આ જગ્યાએ કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને આ જ્ઞાનને આસ્વાદો. મોહનો અનુભવ આસ્વાદન છોડો અને જ્ઞાનનો, માત્ર જ્ઞાનનો, એકલા જ્ઞાનનો, ભિન્ન જ્ઞાનનો અનુભવ કરો. આસ્વાદો એટલે અનુભવ કરો. વેદવું, અનુભવવું, આસ્વાદવું અને ભોગવવું, આ ચારે શબ્દો એક અર્થમાં છે. મોહ છે તે વ્રથા છે, મોહ છે તે વ્રથા છે. પ્રથા એટલે હું નકામો જાય છે. મોહથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી કે મેં આ ચીજ મને હો, મને મળો. મોહમાં શું ભાવ છે? આ ચીજ મને હો, આ વસ્તુ મને મળો. પણ આત્માને તો મળતી નથી, આત્માને મળતી નથી એટલે એ વ્રથા જાય છે, નિષ્ફળ જાય છે, અને એથી એ દુઃખનું કારણ છે. એથી એ દુઃખનું કારણ છે, એને લઈને દુઃખની ઉત્પત્તિ થાય છે. પછી એ દુઃખના અનેક પ્રકારો ઉત્પન્ન થાય છે અને તીવ્ર મંદ થઈને એવી તીવ્રતા સુધી પહોંચે છે કે જેની કોઈ હદ નથી, અથવા અસહ્ય પરિસ્થિતિમાં પણ જીવ આવી જાય છે. હવે એ અપ્રતિબુદ્ધને, એટલે જે મારાપણું કરે છે પરદ્રવ્યમાં, એવા અજ્ઞાનીને સમજાવવા માટે અહીંયા આચાર્ય દેવ પ્રયત્ન કરે છે, અથવા ઉદ્યમ કરે છે ગાથા લખીને, અથવા એ પ્રકારનો વ્યવસાય કરે છે. હું શબ્દ સંસ્કૃતમાં વ્યવસાય છે. અથવા અપ્રતિબુદ્ધ બોધનાય વ્યવસાય ક્રિયતે, વ્યવસાય કરવામાં આવે છે. અપ્રતિબુદ્ધને સમજાવવા માટેનો વેપાર, વ્યવસાય એટલે વ્યાપાર, ઉદ્યમ, એ ગાથા લખે છે. એના ઉપર ત્રણ ગાથા સાથે છે અહીંયા પણ, 23, 24 અને 25. અન્નાણમ મોહમ કરી મધ્યમ્યમ ઘણાદિ પુગલમ લઘુ બધમ અધમ બધમ અબધમ છે તહા જીવો બહુ ભાવ સંજુતો. સવર્ણ હું નાણ દીઠો જીવો ઉપયોગ ઉપયોગ લખણો નીચો કહશો પુદગલ પુગલ દબ્બી હુદો જમ ભણસી મધ્યમીણ જદીશો પુગલ દબ્બી હુદો જીવતમ આગદમ ગિધરમ તો સત્તો વત્તો જે મધ્યમીનમ પુગલમ ગભો. ગુજરાતી એનું છે, અજ્ઞાન થી મોહિતમથી બહુભાવ સંયુક્ત જીવ જે આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગળ દ્રવ્ય મારું તે કહે, બધે તે શરીર જોડાઈ ગયેલું છે, કર્મના પ્રમાણો જોડાઈ ગયેલા છે, બાકી બીજા પુદ્ગળો છૂટા છે, બધને અબદ્ધ મકાન કપડા બધા છૂટા પુદ્ગળો છે, જે સંયોગ હોય પ્રારબ્ધનો સાથે. તો અજ્ઞાન થી મોહિત મોટી બહુ ભાવ સંયુક્ત ઘણા ભાવો કરે છે, અને એ ભાવો મારે પુદ્ગળોને બધો બધો પુદ્ગળોને પોતાના કહે છે, પોતાના કહે છે. કહે છે કે જાણે છે, અનુભવે છે. પણ સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ જે ભગવાન વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા છે, એમના જ્ઞાનમાં જીવ ઉપયોગ લક્ષણ ઉપયોગ સ્વરૂપ આવ્યું છે. એમણે જીવને એવો જોયો છે, અવસ્થા કોઈ પણ તો નિરોધનો જીવ, કોઈ સંસારી જીવો, સિદ્ધ પરમાત્મા પોતાનો આત્મા, એમણે ઉપયોગ સ્વરૂપે જ્ઞાન સ્વરૂપે જીવને જોયો છે. તે કેમ પુદ્ગળ થઈ શકે, એવો ઉપયોગ લક્ષણ જીવ છે એ પુદ્ગળ કેમ થઈ શકે, કે મારું આત્મા કહે અરે, અને તું એમ કહે છે આ મારું છે, આ શરીર મારું છે, આ સંયોગો મારા છે, એમ તું કેમ કહી શકે, ભગવાને તને એવો જોયો નથી. પ્રગટ લક્ષણ, ઉપયોગ લક્ષણ પ્રગટ છે. વિચાર એવો કે બારમાં સંયોગો લૌકિક દ્રષ્ટિએ સારા હોય, અનુકૂળ હોય, તો લોકો એને પૂંછાળી કહે, લોકો એને માન પણ આપે, એ તો ભાગશાળી માણસ. અને તે ભાગશાળી છે કે કેમ એ બીજી વાત છે, પણ આત્મા ઉપયોગ લક્ષણ છે એવું જે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે, એવું જ્ઞાન પોતાને થાય તો સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવે કે આ સર્વજ્ઞ થશે, કેમ કે સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને આત્મજ્ઞાન થાય. હવે તારે લોકોનું માન જોયું છે કે કેવળ જ્ઞાનીનું માન જોયું છે, કે કોનું માન જોઈએ છે તારે? ત્રણ લોકના નાથ તને બિરદાવે કે શાબાશ તે પુરુષાર્થ કરીને નીકળ્યો ખરો, સંસારનો મોહ તે તોડ્યો ખરો, સંસારનો મોહ તે તોડ્યો, શાબાશ છે તને. તો એને તારે એ તને બિરદાવે છે એ તારે કામનું છે, કે જે પામર જીવો તને વાહવા તારે કરે છે એ તને ગમે છે? બેમાંથી તને શું ગમે છે, પસંદ કરજે. ભગવાને તો તને ઉપયોગ લક્ષણ જોયો છે, તને પુદ્ગળ વાળો જોયો નથી. પછી હું આ વાળો છું, હું આ વાળો છું, હું તે વાળો છું, એ અહંભાવ તો ખોટો કરે છે. કરવા જ અહીં તો આચાર્ય દેવે આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે, કે જયારે ભગવાન તને ઉપયોગ લક્ષણ તને કહે છે તો આ પરદ્રવ્ય મારું છે, તું કેમ કહે છો અરે, તું કેમ કહે છો અરે, તું કેમ કહે છો અરે શબ્દ વાપરે છે. જો જીવ પુદ્ગળ થાય અને પુદ્ગળો જીવત્વને પામે તો જ તું એમ કહી શકે કે આ મારું પુદ્ગળ દ્રવ છે, બાકી તો તારું કહેવું છે એ સાચું નથી. અને સાચું નથી એટલા માટે કે રૂપે થવાનું પણ નથી, બનવાનું પણ નથી. ગાથા જેની મતિ અજ્ઞાન થી મોહિત છે, જેની મતિ અજ્ઞાન થી મોહિત છે. કેમ કે કામ તો સમજણ થી લે છે ને, અવળી પણ સમજણ છે અને સવળી પણ સમજણ છે. મતિ અવળી ચાલે ત્યારે દુર્ગતિમાં જાય, મતિ સવળી ચાલે ત્યારે સિદ્ધત્વને પામે. બધો આધાર મતિ જ્ઞાન ઉપર છે. પછી મતિ અનુસાર શ્રુત અને મતિ શ્રુત કેવળ જ્ઞાન ને સાધે. અજ્ઞાન થી જેની મોહિત મતિ છે અને જે મોહ રાગ વિષાદી ઘણા ભાવોથી સહિત છે અને એ મોહને લઈને જેને ઘણા રાગ વિષ મોહના પરિણામો અનેક પ્રકારના બહુ બહુ થાય છે, ઘણા થાય છે, એવો જીવ એમ કહે છે કે આ શરીર આદિ બધ તેમજ ધન ધાન્ય આદિ અબધ પૂતગળ દ્રવ્ય મારું છે, એવા જીવો એમ કહે છે. જર્મનીમાં અમે જેને ત્યાં ઉતર્યા હતા એ યોગના ક્લાસ ચલાવે છે, પોતે એ વિષયમાં પીએચડી થયેલા છે, ડોક્ટરેટ થયેલા. તો મને કે તમારું સમજાવો, 1.5 કલાક તમારું રાખીએ, કે મારું આજે એક એટલું ઓછું કરી નાખીએ. હ કાંઈ બિચારા સમજે નહીં, બહુ પ્રાઇમરી સમજાવવું પડે, બહુ જ પ્રાઇમરી સમજાવવું. હા એકડો ઘૂંટાવી એવી રીતે વાત કરો તો કાંઈક સમજે. એટલે રાગ એટલે શું? રાગ શબ્દ સાંભળ્યો એટેચમેન્ટ. પછી જર્મનીમાં યુદ્ધ ભાષા તરીકે કામ કરતા હતા, હું થોડુંક ઇંગ્લિશ ને થોડુંક હિન્દી બોલું, એ હિન્દી ભાષી હતા એટલે ગુજરાતી ન સમજે, તો હિન્દીમાં હિન્દી ને અંગ્રેજી મિક્સ બોલીએ એટલે એ પછી જર્મનીમાં ટ્રાન્સફર કરે. સમજાણું તો કે એટેચમેન્ટ સમજાણું. તમને એટેચમેન્ટ કોઈના પ્રત્યે થાય છે? પછી બધા અંદર આમ વિચાર કરવા માટે થાય છે. હા પાડે તો હવે રાગ સમજાણો. તમને કોઈ પણ પ્રત્યે એટેચમેન્ટ થાય છે એનું નામ રાગ છે, તો તમને રાગ સમજાણો. હું તો એ રાગનું પ્રેક્ટિકલ નોલેજ એટલે એમ લેતા હતા કે ભલે આપણે પ્રાઇમરી વાતો કરીએ છીએ, બહુ શરૂઆતની વાતો કરીએ છીએ, પણ ખાલી ડેફિનેશન મોઢે નથી કરવી. શબ્દો અજાણ્યા હોય તો તમે લખતા જાઓ, એટલે પછી બોલપેનને કાગળ લઈને બધા લખતા હતા, પણ તમે તમારા ભાવને સમજતા જાઓ સાથે સાથે કે રાગ કોને કહીએ છીએ. ખાલી એટેચમેન્ટ એટલે રાગ એવી રીતે ડેફિનેશન નથી. પ્રેક્ટિકલ નોલેજ હારે હારે કરતા જાઓ. બે દિવસ ક્લાસ લીધા એવી રીતે. એટલે પહેલે દિવસે તો અમે જઈ ચડ્યા ફ્રી થયા એટલે એમને ત્યાં, તો પછી એને કીધું કે તમે આજે સમજાવો બધાને તમારી વાત. ઘરે થોડી ચર્ચા થઈ હતી એટલે એને ડૉક્ટરને ગમી હતી, દિગંબર જૈન છે પોતે, એટલે પછી એને તમે સમજાવો. એ પછી જર્મનીમાં એને પાછળ આ લોકોને સમજાવે, જે ભાઈઓ બહેનો સાંભળવા આવ્યા, એના ક્લાસમાં સ્ટુડન્ટ તરીકે આવ્યા. પછી બધાને બહુ ગમ્યું એટલે પછી બીજો દિવસ એક દિવસ રાખ્યો. તમે બહુ ફ્રી નહોતા પણ છેલ્લે દિવસે ફ્રી હતા એટલે રાખ્યો. પણ કહેવાનો મતલબ એ છે કે સ્વાધ્યાય એટલે ખાલી વાંચી જવું, સાંભળી જવું, વિચારી જવું કે ધારણા કરી જવું એટલું નથી. જ્યારે સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે પોતાના તે પ્રકારના ભાવોને, અનુભવમાં આવતા ભાવોને અનુભવથી સમજવા અને અનુભવથી સમજવાનો પ્રયત્ન કરવો, તો એ સમજાયેલું ભૂસાશે નહીં, નહીતર ભૂસાઈ જશે, એક સ્વલક્ષી થશે. અને એની અંદર તમારો અનુભવ ભળેલો હોવાથી અનુભવ જ્ઞાન છે એ ભૂસાતું નથી, શીખેલું જ્ઞાન છે એ વિસ્મૃત થાય છે, અનુભવેલું જ્ઞાન છે એ વિસ્મૃત થતું નથી, ભૂસાતું નથી. બાળપણમાં 10 વર્ષની ઉંમરે પાણીમાં અમે તરતા શીખ્યા છે, નદી ગામને કાંઠે, નદીના કાંઠે ગામ. આજે 65 વર્ષે પાણીમાં પડી જઈએ તો તરવા તરવા પડીએ, શીખવું ન પડે. પછીતા કોઈ ક્યાંય પાણીમાં પડી ગયા આપણે ઊંડા પાણીમાં તો ડૂબીએ નહીં, તરીએ છીએ, નહીં તરતા શીખવું ન પડે. કેમ કે કેમ તરાય છે અનુભવ જ્ઞાન છે એની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એટલે એ લબ્ધિનો ગમે ત્યારે ઉપયોગ થઈ શકે એવું છે. એવું સાયકલ નું છે, તમે ભલે 25-50 વર્ષ સાયકલ નો ફેરવી હોય, કેમ બેલેન્સ રાખવું એ તમે શીખેલા. શરૂઆતમાં થોડું ઘેંડા લાંબા થઈ જાય પણ 5-10 મિનિટમાં કંટ્રોલ આવી જાય. એવી જ રીતે રોટલી મળે છે, ઘણા વર્ષો સુધી રસોઈ ન કરી હોય, એકાદ વખત રસોઈ કરે, ચાલી વખત સહેજ આગુ પાછું થવું હોય તો થઈ જાય, પછી તરત જ એની પ્રેક્ટિસ થઈ કામ કરી જાય. અનુભવ જ્ઞાન છે, સ્વાધ્યાય છે એ અનુભવ જ્ઞાન સહિતના પ્રકારે થવો જોઈએ. એકલો વિચારથી, વાંચનથી, શ્રવણથી, તર્ક વિતર્કથી એમ નહીં, ભાવોની વાત ચાલે છે. મને એવા ભાવો થાય છે કે નહીં તો અમારી વાત ચાલે છે, એમ પોતાને હારે હારે પોતાના અનુભવને સમજે, એ સમજણ યથાર્થ થાય છે. કેમ કે સ્વલક્ષી થાય છે માટે યથાર્થ થાય છે. અને એમ ન થાય અને બુદ્ધિ ઘણી હોય ને વાતને સમજી લઈએ તો પણ તે પરલક્ષી જ્ઞાન 11 અંગનું નિષ્ફળ જાય છે. આ સમય સાર જ બોલે છે, 11 અંગનું જ્ઞાન પણ નિષ્ફળ જાય છે. ખરી છે, અજ્ઞાનથી જેની મતિ મોહિત છે એ તો બહુ તીવ્ર મોહ હોય તો આપણે પણ, લોકો પણ એકબીજાને સમજી શકે છે કે ભાઈ આને આનો બહુ મોહ છે, એ વાત નહીં છોડી શકે. પ્રસંગો બને છે તો સામાન્ય બુદ્ધિમાં પણ એ પકડાય કે ભાઈ આનો આને અત્યારે જે મોહ છે એ વાત નહીં છોડી શકે, એ વાત એની પાછળ જ જશે, આમ જ કરશે, આમ જ થશે. સમજાય છે, ખ્યાલ આવે છે કે નથી આવતો? એ અજ્ઞાનથી જ્યાં મતિ મોહિત થઈ છે, પછી એ તીવ્ર હોય કે મંદ હોય, એ જીવ રાગ દ્વેષ મોહ આદિ ઘણા ભાવો સહિત જોવામાં આવે છે. અને એ જીવ એમ અનુભવે છે, એમ કહે છે કે ફલાણું મારું છે, ફલાણું મારું છે, ફલાણું ધન ધાન્ય આદિ બધબદ્ધ ઉદગળ દ્રવ્ય શરીર અને બીજા એ મારું છે એમ કહે છે, એમ અનુભવ કરે છે. આચાર્યશ્રી એને કહે છે કે સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપયોગ લક્ષણ વાળો જીવ, તે પુદ્ગળ દ્રવ્ય જીવ છે, તે પુદ્ગળ દ્રવ્ય રૂપ કેમ થઈ શકે? કે તું એમ કહે છે કે આ પુદ્ગળ દ્રવ્ય મારું છે, ભગવાન ના પાડે છે, ભગવાને તો તને ઉપયોગ લક્ષણ વાળો જોયો છે, ઉપયોગ સ્વરૂપી જોયો છે, એટલે પૂતગળના અભાવ સ્વરૂપે જોયો છે. પછી તું પૂતગળને કેમ કહે છે કે તું એ મારું થઈ શકે, મારું છે એમ કેમ કહી શકે? એ તું કહે છો, તારા મોંથી કહે છો, બાકી વસ્તુ તારી છે. અને જીવ ગમે તેટલો મોહ કરે તો પણ, તીવ્રમાં તીવ્ર મોહ કરે તો પણ એ પૂતગળ એનું નહીં થાય, નહીં થાય તે નહીં થાય. શરીર પણ છૂટી જશે અને બધા સંયોગ પણ છૂટી જશે. એમ ક્લાસ લેવામાં થોડી મજા આવતી. આમ નવા માણસો હોય ને એને પૂછે મૃત્યુનો ભય લાગે છે, એટલે પેલા બધા વિચાર કરે પછી હા પણ લાગે છે, લાગે. એ ભય મટી જાય તો બહુ મોટી વાત કહેવાય. આ લાઈન એ બી છે, જરા નિર્ભય થઈ જાવ. જિજ્ઞાસાથી ઘણા એ લોકો પ્રશ્નો પણ પૂછતા હતા. પછી આ ધર્મને એમાં પૂછે, આ આપણને સમજાવે કે તમને આમ પૂછવા માંગે છે, પછી એને જવાબ દઈએ નહીં, પછી એને સમજાવે. પણ બે ત્રણ બહેનો જિજ્ઞાસા સારી રાખતા હતા. હું સ્ટુડન્ટોમાં લેડીઝ બી હતા, જેન્ટ્સ બી હતા, બે ત્રણ બહેનો ત્યાં સારી હતી. એક ભાઈ બી, એની યોગ્યતા બી સારી હતી, જેમને સારી હતી. મને બહુ એટેચમેન્ટ નથી, મને બહુ ભય થતો નથી, મને કોઈ વ્યસન નથી. મિત્ર ત્યાં તો બધા લેડીઝ લગભગ સિગરેટ પીએ, 198 પણ શું કરવા બધું ચાલે તમારે ત્યાં ખબર ને, બહુ ટેન્શનમાં છે તમે લોકો. કબૂલ કરે, સાચી વાત છે, ટેન્શન બહુ છે અમને લોકો. ટેન્શન ફ્રી થવું છે તો રાજી થઈ જાય. શું ટેન્શન ફ્રી થશો ને એટલે તમારે સિગરેટ છૂટી જશે. કેમ કે તમે સિગરેટ ટેન્શન આવે છે એટલે તમે સિગરેટ પીવો છો, રાહત મેળવવા માટે. ખોટો રસ્તો, આર્ટિફિશિયલ છે, એનાથી ખરી રાહત થવાની નથી. શું કહે છે કે જીવને ભગવાન સર્વજ્ઞ પરમાત્માએ ઉપયોગ લક્ષણ વાળો જોયો છે, પછી તું કેમ કહેશ કે આ પૂતગળ મારું થઈ શકે? એટલે કે તારે ભગવાનનું માનવું નથી, સર્વજ્ઞનું ન માનવું, પરમ ગુરુ છે તો એક મર્યાદા બહારની વાત છે. પરમ ગુરુ સર્વજ્ઞ પરમાત્માનું તો માનવું જોઈએ કે ન માનવું જોઈએ? એનું ન માનવું હોય તો એ વાત પછી મર્યાદા બહારની થઈ ગઈ, અમર્યાદિત પ્રકાર થઈ ગયો. એ બધા એ બે ન બચી શકે એમ કે જો જીવદ્રવ્ય પૂતગળ, એટલે વચ્ચે આવી વાત લખવાનું એક કારણ હોય છે. આચાર્યશ્રી શાસ્ત્ર લખે છે, વચ્ચે સર્વજ્ઞનું નામ લઈને શું કરવા લખે છે? સર્વજ્ઞ પરમાત્માએ એમના કેવળ જ્ઞાનમાં જીવને આવો જોયો છે એટલે મર્યાદા બાંધી દીધી છે કે કોઈ પરદ્રવ્ય તારો નથી. હવે તું કોઈ પરદ્રવ્ય પ્રત્યેનું સ્વામિત્વ તો જો ભોગવતો હો તો તું ભગવાનની આજ્ઞા ઉપર પગ દે છો, ભગવાનની આજ્ઞાને કચડે છો અને એનું ફળ તો પછી સારું ન આવે, એ સ્વાભાવિક છે. જો જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થઈ જાય અને પૂતગળ દ્રવ્ય જીવપણાને પામે તો તું કહી શકે, તો તું કહી શકે કે આ પૂતગળ દ્રવ્ય મારું છે? પણ એવું તો થતું નથી. કોઈ પૂતગળ જીવત્વને પામતું નથી, જીવ ક્યારે જડ થતો નથી, પછી મારો કહેવાનો પ્રશ્ન રહેતો નથી. છતાં મારા પણ હું કરે છું, તો એનો દંડ ભોગવા વિના છૂટકો નથી. ટીકા. એકે સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી શું જીવની વર્તમાન સ્થિતિ છે, સંસારી જીવની સ્થિતિ શું છે, કે એક સાથે અનેક પ્રકારના બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી તારે કોરથી બંધાયેલો છે, પકડાયેલો છે અને એની ઉપાધિ છે, ફસાયેલો છે જીવ સંસારમાં. જીવ ઉપાધિથી ફસાયેલો છે ને એ ઉપાધિ અતિ નિકટ છે એવી પરિસ્થિતિમાં વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે, જે અસ્વભાવ ભાવો વિભાવ ભાવો છે, અસ્વભાવ ભાવો છે, એ વેગપૂર્વક વહે છે, ફોર્સમાં છે, ટેવાઈ ગયો છે અને પોતાનું અવલોકન ન હોય એટલે ખબર ન પડે એ બીજી વાત છે. પણ જો શાંત ચિત્તથી એકવાર અંતર અવલોકન કરે તો એને પોતાના ભાવોનો વેગ સમજાયો છે કે આ પાછા જલ્દી વળે એવું નથી, આ વેગમાંથી જીવ પાછો વળી શકે એવું નથી, એવા વેગપૂર્વક વહે છે. પરિણમન છે વિપરીત, અને એ વિપરીત પરિણમન એના ફોર્સ સાથે છે એમ કહેવું છે. વેગ એટલે શું છે, એનો ફોર્સ છે એને. એટલે જીવને એમાંથી પાછું વળવું કઠણ પડી જાય છે, એના વશથી જે અપ્રતિબુદ્ધ જીવ અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. એક સ્ફટિક પથ્થરની આજુબાજુ ઘણા રંગના ઘણા રંગના પદાર્થો પીડ્યા હોય, અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી તો બધા બધી જાણ એમાં ઊભી થઈ હોય, જેટલા રંગ આવે એટલી જાય નિર્મળ સ્ફટિકમાં ઉત્પન્ન થઈ જાય. એટલે એકદમ સ્ફટિક પથ્થર કાબર ચિત્રો લાગે એવી જીવની સ્થિતિ છે એમ કે છે. નિર્મળ જે ચૈતન્ય આત્મા એની સ્થિતિ કેવી છે, કે ઉપાધિથી ઘેરાયેલો હોવાથી જાણે આખે આખો રંગાઈ ગયો હોય ને એવો છે, અને છતાં સ્ફટિક સ્ફટિક છે, છતાં સ્ફટિક તે સ્ફટિક જ છે, સ્ફટિકનું સ્ફટિકપણું નાશ પામતું નથી. એમ અનેક ઉપાધિથી ઘેરાયેલો હોવા છતાં જીવનું જીવપણું મટતું નથી. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધાને બાદ કરતા 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 રહી ગયું શું, કેમકે બધા ભાવો ચાલ્યા ગયા, અનુભવ રહી ગયો, અનુભવ જ્ઞાન રહી ગયું, અનુભૂતિ જ્ઞાન રહી ગયું, એ જ આત્મા છે, બીજો કોઈ આત્મા નથી. અપ્રતિબુદ્ધ જીવ અત્યંત તિરોભૂત એટલે ઢંકાયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જે જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. કેવો છે? ભેદ જ્ઞાન કરી શકતો નથી, ભેદ જ્ઞાનની શક્તિ એની ભીડાઈ ગઈ છે. એ વાત સમયસારની 97મી ગાથામાં કરી છે. જેની ભેદ વિજ્ઞાનની સંવેદન શક્તિ ભીડાઈ ગઈ છે, હે પાછા કરે નાશ નથી પામે બિડાઈ ગઈ છે એવો છે. બહુ સારી કથા છે, 97 કથા છે. 92, 93, 94, 95, 96, 5 ગાથાનો ટોટલ છે. 96 ગાથામાં પોઝિટિવલી વાત લીધી છે અને નેગેટિવથી 97 ગાથામાં વાત લીધી છે. વિજ્ઞાન એવું છે કે જીવને માસ્ટર કી રૂપે છે બધા દુઃખોથી મુક્ત કરી નાખે. કોઈ દુઃખ, કોઈ ઉપાધિ, કોઈ ક્લેશ ના લે, ભલે બારમાં ગમે તે પરિસ્થિતિ, સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થઈ જાય એવું જ્ઞાન છે. આ આત્મા અજ્ઞાની થયો થકો 97 ગાથામાં થોડી ટીકા વાંચું છું કે આ આત્મા અજ્ઞાની થયો થકો અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત સ્વાદનું સ્વાદન અને અનુભવન કરતો હોવાથી મળી ગયેલો. મને તીખું લાગ્યું, મને મીઠું લાગ્યું, મને ઠંડુ લાગ્યું, મિલિત સ્વાદનું અનુભવન કરતો હોવાથી અર્થાત પૂગલ કર્મના સ્વાદને પોતાની સાથે ભેળસેળપણે એકરૂપે અનુભવ કરતો હોવાથી જેની ભેદ સંવેદનની શક્તિ બિડાઈ ગયેલી છે, ભેદ જુદા પડીને પોતાનું ભિન્ન સ્વસંવેદન કરવું એવી જે પર્યાયમાં શક્તિ હોવી જોઈએ જરા બિડાઈ ગઈ છે. શું કરવા? એકતાનો અનુભવ કરે છે માટે બિડાઈ ગઈ છે. વિચારીએ આપણે કે સમય સારા દે અધ્યાત્મ જ્ઞાનનો અભ્યાસ કરતા હોય જીવો, સમજાય કે ભેદ જ્ઞાન છે તે શુદ્ધોપયોગનું કારણ છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગનું કારણ શું છે? એ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ મારે કરવી છે એવી એની ઈચ્છા થાય છે, પણ ભેદ જ્ઞાન કરી શકતો. પૂછો કે ભાઈ આપણે સમયસર ઘણા વર્ષોથી વાંચીએ છીએ, વિજ્ઞાનની પાને પાને વાત લખી છે, ઘણાને મોઢે થઈ ગયે છે, વિજ્ઞાન કેટલું કરીએ છીએ આપણે આખા દિવસમાં? કેટલો ટાઈમ કરીએ છીએ? કેટલી મિનિટ કરીએ છીએ? કયો એ થતું નથી. કરવું જોઈએ એવી ખબર છે એને થતું નથી. કેમ કે ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે. કરવા નથી થતું કે ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે. આ કારણ છે. ખબર શું કામ લાગે? મને ખબર છે તમારે ભેદ જ્ઞાન કરવું જોઈએ, પણ થતું નથી. ખબર શું કામની? ખબર કામની નથી. ભેદ સંવેદન શક્તિ ખીલે, અંદરથી ખુલે એવો પ્રયોગ કરવો જોઈએ. એ પ્રયોગમાં આવવું જોઈએ. પર પદાર્થને અને રાગને પોતામાં પોતામાં વેદે છે, પોતામાં અનુભવ કરે છે. અનાદિ સંસારથી માંડીને એક મેઘ તન્મય થઈને અનુભવ કરે છે. બસ એ તન્મય થઈને અનુભવ, જે અનુભવ જ્ઞાન કરે છે એ અનુભવ જ્ઞાન ત્યાં મૂંઢાઈ ગયું, એમ કે મીડાઈ ગયું, બિડાઈ ગયું. એટલે ભેદ સંવેદન નથી કરી શકતો. જુદો પડીને જે સ્વસંવેદન કરવું જોઈએ એ સ્વસંવેદન નથી કરી શકતો. ઓવરટેક કરે છે, અત્યંત તિરોભૂત એવા પોતાના સ્વભાવભાવપણાથી જેની સમસ્ત ભેદજ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહાજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, કોઈએ એને મોહિત નથી કર્યો. મહાજ્ઞાનથી પોતાના વિપરીત જ્ઞાનથી પોતે જ પોતાથી મોહિત થયેલો છે. એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વ પરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને પોતાના કરતો અથવા પોતાના જાણતો, પોતાના સ્વભાવ નથી એવા વિભાવ ભાવોને જ પોતાના જાણતો પોતાના કરતો, ઉદગલ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે, આ શરીર મારું છે એમ અનુભવ કરે છે, સંયોગો મારા છે એમ અનુભવ કરે છે. કારણ મોહ છે અંદરમાં, એના પ્રત્યેનો મોહ છે, એક જ મુખ્ય કારણ છે. એનો અર્થ એ થયો કે આખા બધા સંસારના મૂળમાં મોહ રહેલો છે, બરાબર. તેથી જેને સંસાર મટાડવો છે એને સૌ પ્રથમ મોહને મારવો રહ્યો. એના બદલે બીજું બીજું કર્યા કરે સાધન, મોહ ન મરે એને બીજું બીજું સાધન કર્યા કરે. પછી બીજું બધું આખો સંસાર વિયોજ્ય છે. મોં એમને માજો રહી ગયો ને તમે જે કર્યું એ બધું નકામું. શાસ્ત્રોમાં છેલા કે નકામા, ત્યાગ કરી દીક્ષા લીધી કે નકામા, બે બહુ તું શું કરીશ, બે કરીશ, કા બારમાં ત્યાગ કરીશ કા બારમાં શાસ્ત્રોમાં જઈશ. મોહનું શું એ જવાબ દે, મોહમાં કેટલો ફેરફાર છે એ જવાબ દે. બસ આટલું તપાસમાં જેનો મોહ મોળો પીડ્યો એ તોડી શકશે, જેનો મોહ મોળો નથી પડતો ત્યાગની ભૂમિકા નથી, મુમુક્ષ ની ત્યાગની ભૂમિકા નથી. એટલે આ સિસ્ટમ લીધી છે, ચોકઆઉટ કરી છે જે કાર્ય પદ્ધતિ, કે સૌ પ્રથમ જો પરિભ્રમણની ચિંતના અને વેદના આવે ત્યાંથી મોહ યથાર્થ પ્રકારે મોળા પડવા શરૂ થાય. એ વેદનાને બસ ઉદાસીનતા હોય મોહ મોળો પડે, પછી પૂર્ણતાનું લક્ષ્ય બાંધે ત્યારે મોહ મોળો પડે. દરેક સ્ટેજે મોહ ઉપર ઘા પડે છે. આ જે યોજના છે એના દરેક સ્ટેજમાં મોહ ઉપર ખા પડે છે, પણ એ સમજી શકાય છે. જે આ ક્રમમાં પ્રવેશ કરે છે એને સમજાય છે કે બરાબર મોહમાં ફેર પડે છે. શેમાં ફેર પડે છે? બારમાં બીજો ફેર ભલે એને ન દેખાય, એના મોહમાં ફેર પડે છે. અને યથાર્થ પ્રકારે મોહ મોળો પડે તો એનો અભાવ થાય, નાશ થાય, નહીંતર કોઈ મોહ છોડી શકે નહીં. આ જગતમાં મોહ કોઈ છોડી શકે એ પરિસ્થિતિ બીજી રીતે છે જ નહીં, એક જ રીત છે, એક જ કાર્ય પદ્ધતિ છે. શું કહે છે કે જેની ભેદજ્ઞાન રૂપી જ્યોતિ બિડાઈ ગઈ છે એવો છે, અને મહાજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે. હૃદય એટલે અંતર પરિણમન, ઘણું વિમોહિત છે. એટલા માટે લીધું કે કોઈ તો ત્યાગી હોય તો પણ એનું હૃદય વિમોહિત છે એમ કે છે. બારમાં એને કઈ ત્યાગ નથી કર્યો એમ નથી કેવું, ગમે તે કર્યું હોય હૃદય એનું વિમોહિત છે. એ બધો અનેક પ્રકારે આજે નહીં તો કાલે જે ત્યાગ કર્યા છે એવા પદાર્થ ઉપર પણ અધિકાર જમાવ્યા વિના બને છે એવું કઈ. મનુષ્ય પર્યાય હોય, સંપ્રદાયમાં ધર્મ બુદ્ધિ એ ક્રિયા કરતો હોય, કરતા કરતા ઘણો ત્યાગ કરે, દીક્ષા લઈ લે, સંપત્તિ હોય ને દીક્ષા લઈ લે, લાખો કરોડો ની સંપત્તિ હોય ત્યાગ કરીને દીક્ષા લઈ લે, લેશે કે નહીં લેતા? અત્યારે બી લોકો લે છે, એવું નથી કે ગરીબ માણસો હોય એટલે દીક્ષા લે, સંપન્ન માણસો પણ દીક્ષા લે. આ તો એને ત્યાગ કર્યો, પદાર્થો છોડ્યા, પણ પદાર્થો પ્રત્યેનો મોહ ન છોડ્યો. હવે આયુષ પર્યંત દીક્ષા પાડશે, નિરતિચાર મન થી વચન થી કાયા છે, નવ કોટી બરાબર આયુષ પૂરું થશે કે દેવલોક માં જશે, પૂરું ભૂલી જશે ત્યાં ઉત્પન્ન. પછી અવધિજ્ઞાન નો ઉપયોગ મૂકે ત્યારે થાય, ઉપયોગ નો મૂકે તો એ બધું ઉત્પન્ન થાય ત્યારે તો ભૂલી જાય ને, કુમાર અવસ્થામાં ત્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં કઈ બાળક જન્મતો નથી, સીધો તેને ઉત્પત્તિનું સ્થાન હોય છે, એ પલંગ જેવું હોય છે, એ પલંગમાં એ ઉત્પન્ન થાય. અને ઉત્પન્ન થાય ત્યારે જેમ કોઈ આળસ મરડીને ઊંઘમાંથી માણસ બેઠો થાય એવી રીતે શું બેઠો થાય, આમ આમ જોવે તો ઘાક જમાળ હોય, ઓહો નહીં, ઓછા પુણવાળા દેવો દેવીઓ એ બધાનો આદર સત્કાર કરવા આવી ગયા હોય, એને અમે નાચ કરે નાટક કરે એવું બધું ચાલે, ખોવાય જાય. કેમ કે અસંગ તત્વની દ્રષ્ટિ નથી રહી. મેં ત્યાગ કર્યો એ સંયોગ, મેં ત્યાગ મેળ્યો મારા સંયોગનો, મારી સંપત્તિનો, મારા કુટુંબનો મેં ત્યાગ કર્યો, મારા પણ રાખીને ત્યાગ કર્યો, એટલે દ્રષ્ટિ છે એ સંયોગ દ્રષ્ટિ રહી ગઈ. આત્મા અસંગ સ્વરૂપ છે, અસંગ ચૈતન્ય છે, એ દ્રષ્ટિ થઈ નથી, અને ત્યાં જે સંયોગો ઉભા થશે લપટાઈ જશે. એટલો રસ ચડશે, એટલો રસ ચડશે, દેવ એ કેન્દ્રીય ભયો છોટાળામાં આવે છે, દેવ થઈને પાછો સીધો એ કેન્દ્રીયમાં જાય, ટેમ્પરરી એને બધું સારું લાગ્યું, થાય એ કેન્દ્રીય. આમ પરિભ્રમણ છે એ મોહ નહીં મૂકવાથી ચાલુ ને ચાલુ જોઈએ છે, એ બધાના મૂળમાં મોહ છે. અને જ્ઞાનીનો ઉપદેશ અને યોજના કાર્ય પદ્ધતિ દર્શન મોહને તોડવાની છે, અજ્ઞાનીઓ ચારિત્ર મોહને ઘટાડવા માટે ત્યાગાદી કરાવે છે, એ ઉપાય નથી, એ માર્ગ નથી, એમ કે છે. તીર્થંકરદેવનો માર્ગ તો આ જ્ઞાનીઓનો માર્ગ છે, એ જ માર્ગ છે, બીજો માર્ગ જ નથી. એક હોય ત્રણ કાળમાં પરમારસનો પંથ. જ્યાં સુધી જ્ઞાનીના માર્ગે ચાલે નહી ત્યાં સુધી મોહ હાદો એમ ને એમ છે. પહેલું નક્કી કરો, ભાઈ વેદનામાં આવ્યો છે નથી આવ્યો તો કે હમણાં એકડો નથી એનો કરવો, મીંડું જ રાખો, એનો એકડો ગણવો નહીં, એનો મીંડું જ રાખો, એનો આમ છે. બીજી વાત તો આગળ લેવાની, સમજવાની જ નથી. ત્યાગ અને જ્ઞાન નો ક્ષોભ જોવાનો જ નહીં, છો એને સમજ ન જોઈ. પેલો વેદનામાં આવ્યો છે કેમ કે વેદના પૂર્વકની ઉદાસીનતા તે જ ઉદાસીનતાનો યથાર્થ ક્રમ છે. પછી ઉપરના સ્ટેજે ઉદાસીનતા વધશે. ઉદાસીનતા કેવો વૈરાગ્ય કરો, પણ એ જ ક્રમ સાચો છે. છે એનું કારણ શું છે? કે જે જીવને વેદના આવશે યથાર્થ પ્રકારે, એને ઉદાસીનતા યથાર્થ પ્રકારે આવે. કેમ કે વેદનામાં તો બહાર નીકળે ત્યારે બીજામાં જાય ને, તો ઉદાસીનતામાં તો આવી જાય. જોડાયેલી એક સિક્કાની બે બાજુ જેવી છે, એટલે બે સ્ટેજ એક હારે ઉત્પન્ન થાય છે. પછી પૂર્ણતાનું લક્ષ બાંધે ત્રીજું સ્ટેજ. ત્યારે પહેલો વહેલો અભિપ્રાયનો ફેરફાર ઉત્પન્ન થાય, અભિપ્રાયની ફેરબદલી ઉત્પન્ન થાય. કે કોઈ પણ ભોગે પૂર્ણ થવું છે, એટલે કે કોઈ પણ ભોગે સંસાર જોતો નથી. આ સંસાર હવે કોઈ પણ ભોગે જોતો નથી, એટલે સંસારની ઉપાસનાનો અભિપ્રાય અનાદિનો જે હતો એ ત્રીજા સ્ટેજે તોડ્યો બદલાય, અને મોક્ષ પામવાનો અભિપ્રાય ત્યાં ઘડાણો. આ પાયામાં જેની આ વસ્તુ છે એ જ મોક્ષ સુધી પહોંચે, એ જ પૂર્ણતા સુધી પહોંચે. બીજાને સાધક દશાએ શરૂ ન થાય, અથવા વાસ્તવિકતા ગુરુદેવે તો એમ કીધું ને, વાસ્તવિક શરૂઆત જ નથી. પૂર્ણતાના લક્ષ્ય સિવાય વાસ્તવિક શરૂઆત નથી, પૂર્ણતાના લક્ષ્ય જ વાસ્તવિક શરૂઆત છે, આટલી જ વાત છે. બહુ પદ્ધતિ અનુભવ સિદ્ધ થયેલી વાતો છે.
Come down.